એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર, આજે આપણે એક એવા મધ્યયુગીન ચિંતકની વાત કરવાના છીએ જેમનું નામ કદાચ થોમસ એક્વિનાસ જેટલું જાણીતું નથી, પણ જેમની વિચારધારા અત્યંત ગહન અને
સૂક્ષ્મ હતી.
હા, બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ જ્હોન ડન્સ સ્કોટ્સની, જેમનું ઉપનામ જ હતું ડોક્ટર સબટિલિસ,
સૂક્ષ્મ ચિંતક.
આ નામ જ ઘણું કહી જાય છે. એમના સમય અને સંદર્ભ વિશે થોડી વાત કરીએ. આપણે કયા ગાળાની વાત કરી રહ્યા છીએ?
આપણે ઉચ્ચ મધ્યયુગના અંત ભાગમાં છીએ, લગભગ 1266 થી 1308. આ સ્કોલાસ્ટિકવાદનો એટલે કે તત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રના પદ્ધતિસર અભ્યાસનો સુવર્ણયુગ હતો.
અને એ સમયે યુનિવર્સિટીઓનું મહત્વ વધી રહ્યું હતું, ખરું ને? પેરિસ, ઓક્સફર્ડ.
બરાબર. આ યુનિવર્સિટીઓ જ્ઞાનના નવા કેન્દ્રો બની રહી હતી અને ખાસ કરીને એરિસ્ટોટલના ગ્રંથોના લેટિન અનુવાદો ફરી ઉપલબ્ધ થયા હતા.
ઓહ, એટલે પશ્ચિમી જગતમાં એરિસ્ટોટલનું પુનરાગમન, એણે મોટો પ્રભાવ પાડ્યો હશે.
ખૂબ જ મોટો પડકાર એ હતો કે એરિસ્ટોટલના તર્ક અને દર્શનને ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર સાથે કેવી રીતે મેળ બેસાડવો. આ બૌદ્ધિક ઘર્ષણનું કેન્દ્ર, તમે કહ્યું એમ, પેરિસ યુનિવર્સિટી હતી.
અને ધાર્મિક પરિબળો પણ હતા, ફ્રાન્સિસ્કન અને ડોમિનિકન જેવા ભિક્ષુ સંઘો.
હા, મેન્ડિકન્ટ ઓર્ડર્સ, તેઓ ખૂબ પ્રભાવશાળી હતા અને તેમની વચ્ચે, મતલબ કે ફિલોસોફી અને થિયોલોજીને લઈને, મતભેદો પણ હતા. સ્કોટ્સ પોતે ફ્રાન્સિસ્કન હતા.
ફ્રાન્સિસ્કન પરંપરામાં ઈચ્છાશક્તિ પર વધુ ભાર હતો, બરાબર?
હા, પ્રેમ અને ઈચ્છાશક્તિની પ્રાથમિકતા. આ વાત સ્કોટ્સના વિચારોમાં દેખાય છે. એમના પર એવિસેના જેવા ઇસ્લામિક વિચારકોનો પણ પ્રભાવ હતો.
અને સમકાલીનોમાં થોમસ એક્વિનાસ તો હતા જ.
હા, એક્વિનાસ હતા જેમના કેટલાક વિચારોને સ્કોટ્સે પડકાર્યા. પછી બોનાવેન્ચર, હેનરી ઓફ ઘેન્ટ અને વિલિયમ ઓફ ઓખમ, જે સ્કોટ્સ પછી આવ્યા, અને તેમના પર સ્કોટ્સનો ખાસો પ્રભાવ પડ્યો.
એટલે આવા ગતિશીલ અને કહી શકાય કે જટિલ બૌદ્ધિક વાતાવરણમાં સ્કોટ્સનો ઉદય થયો. એમના જીવન વિશે થોડું જાણીએ.
ચોક્કસ. જ્હોન ડન્સ સ્કોટસનો જન્મ સ્કોટલેન્ડના ડન્સ ગામમાં લગભગ 1266માં, એટલે નામ પડ્યું ડન્સ સ્કોટસ, સ્કોટલેન્ડના ડન્સ ગામના જ્હોન.
અચ્છા, અને યુવાન વયે જ ફ્રાન્સિસ્કન સંઘમાં જોડાયા?
હા, લગભગ 15 વર્ષની ઉંમરે. એમનું શિક્ષણ પહેલાં ફ્રાન્સિસ્કન ગૃહોમાં અને પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં થયું. ઓક્સફર્ડ ત્યારે ઇંગ્લેન્ડનું મોટું બૌદ્ધિક કેન્દ્ર હતું.
અને ત્યાં જ એમણે એમના પ્રખ્યાત વ્યાખ્યાનો શરૂ કર્યા, પીટર લોમ્બાર્ડના સેન્ટેન્સીસ પર.
બરાબર. આ વ્યાખ્યાનો જ વિકસીને એમનું મુખ્ય ગ્રંથ બન્યો ઓર્ડિનેશિયો, જેને ઓક્સફર્ડ કોમેન્ટ્રી પણ કહે છે.
ઓક્સફર્ડ પછી પેરિસ ગયા, યુરોપના શિખર પર.
હા, પણ ત્યાં એક નાનો બ્રેક આવ્યો. 1303માં ફ્રાન્સના રાજા ફિલિપ ચોથા અને પોપ બોનેફિસ 8મા વચ્ચે ઝઘડો થયો.
ઓ, રાજકીય મામલો.
હા, અને સ્કોટ્સે પોપનો પક્ષ લીધો, એટલે એમને થોડો સમય પેરિસ છોડવું પડ્યું, પણ પછી પાછા ફર્યા.
અને 1305માં માસ્ટર ઓફ થિયોલોજી બન્યા. આ તો મોટી સિદ્ધિ કહેવાય.
ખૂબ જ. પેરિસમાં જ એમના વિચારો વધુ સ્પષ્ટ થયા અને એમની ડોક્ટર સબટિલિસ તરીકેની ઓળખ પાકી થઈ. લોકો એમની સૂક્ષ્મ દલીલોથી પ્રભાવિત થતા હતા.
પણ એમની કારકિર્દીનો અંત જલ્દી આવી ગયો.
હા, એ દુઃખદ વાત છે. 1307માં એમને જર્મનીના કોલોન મોકલવામાં આવ્યા, નવું સ્ટડી સેન્ટર સ્થાપવા. પણ ત્યાં પહોંચ્યાના એક વર્ષમાં જ, નવેમ્બર 1308માં, એમનું અવસાન થયું, માત્ર 42 વર્ષની ઉંમરે.
ખરેખર બહુ યુવાન વયે કહેવાય, પણ આટલા ટૂંકા ગાળામાં એમણે ઘણું લખ્યું. ઓર્ડિનેશિયો સિવાય બીજી કઈ મુખ્ય કૃતિઓ છે?
ઓર્ડિનેશિયો તો માસ્ટરપીસ છે જ. એમાં એમના પરિપક્વ વિચારો છે, જેમ કે પેલી ઇમેક્યુલેટ કન્સેપ્શનની દલીલ. પછી પેરિસના લેક્ચર્સ પર આધારિત રિપોર્ટાશિયો પેરિસિયન્સિસ છે, જેમાં અમુક વિચારો અલગ રીતે રજૂ થયા છે. અને ઈશ્વરના અસ્તિત્વ અને ગુણો પર એક નાનો પણ અત્યંત ગહન ગ્રંથ છે, ટ્રેક્ટાટસ ડી પ્રિમો પ્રિન્સિપિયો. એમાં એમની તત્વમીમાંસાની ધાર જોવા મળે છે.
ચાલો હવે એમના વિચારોની ગહનતામાં ઉતરીએ. સૌથી પહેલા પેલો ક્રાંતિકારી વિચાર, હોવાપણાની એકાર્થકતા, યુનિવર્સિટી ઓફ બીંગ. જરા સરળ ભાષામાં સમજાવશો?
હા, ચોક્કસ. જુઓ, સ્કોટસનું કહેવું હતું કે જ્યારે આપણે હોવું, બીંગ શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો જે મૂળભૂત કોન્સેપ્ટ છે, જે ખ્યાલ છે, તે ઈશ્વર માટે અને સૃષ્ટિની કોઈ પણ વસ્તુ માટે સરખો જ છે. એક જ અર્થ છે.
એક જ અર્થ, પણ ઈશ્વર તો અનંત છે અને સૃષ્ટિ મર્યાદિત. એમાં ભેદ નથી?
ભેદ છે, અને એ જ મૂળભૂત ભેદ છે. સ્કોટસ કહે છે કે હોવાની રીત, મોડ ઓફ બીંગ, અલગ છે. ઈશ્વરનું હોવું અમર્યાદિત ઇન્ફિનિટ છે, આપણું હોવું મર્યાદિત ફાઇનાઇટ છે. પણ હોવું પોતે, એનો જે કોર કોન્સેપ્ટ છે, એ બદલાતો નથી.
આ તો એક્વિનાસથી બિલકુલ અલગ થયું, ખરું ને? એક્વિનાસ તો કહેતા હતા કે આ શબ્દો માત્ર સાદ્રશ્યથી જ વાપરી શકાય.
બરાબર. એક્વિનાસ માટે ઈશ્વર એટલા પરમ છે કે આપણી ભાષાના શબ્દો સીધા લાગુ ન પડે. હોવું, સારું હોવું, જ્ઞાની હોવું, આ બધું ઈશ્વર માટે અલગ અર્થ ધરાવે છે.
પણ સ્કોટ્સે કહ્યું કે ના, જો મૂળ અર્થ જ બદલાઈ જાય તો આપણે ઈશ્વર વિશે તાર્કિક રીતે વાત જ કેવી રીતે કરી શકીએ?
એક્ઝેક્ટલી. જો હોવુંનો અર્થ જુદો હોય તો પછી ઈશ્વર છે એમ કહેવાનો મતલબ શું? સ્કોટ્સની એકાર્થકતાએ ઈશ્વર વિશે વધુ કડક, વધુ વૈજ્ઞાનિક કહી શકાય એવી ફિલોસોફિકલ ચર્ચા માટે માર્ગ ખોલ્યો. આપણે ઈશ્વરના અસ્તિત્વ વિશે, એના ગુણો વિશે તર્કબદ્ધ રીતે વિચારી શકીએ.
આ ખરેખર પાયાનો મુદ્દો છે. પણ જો બધી વસ્તુઓ અને ઈશ્વર એક રીતે હોવાપણાના એક જ કોન્સેપ્ટ હેઠળ આવે, તો પછી દરેક વસ્તુ પોતાની રીતે વિશિષ્ટ કેવી રીતે બને? સોક્રેટિસ એ સોક્રેટિસ જ કેમ છે? અહીં પેલો બીજો શબ્દ આવે છે, હેક્સિટી.
હા, હેચિએટિસ, લેટિનમાં હેક એટલે આ, તો હેસિએટી એટલે આપણું, ધીસનેસ. સ્કોટ્સનો આ બહુ મૌલિક વિચાર છે.
આપણું એટલે?
એટલે કોઈ પણ વ્યક્તિગત વસ્તુને જે અનન્ય બનાવે છે, જે તેને આ જ વસ્તુ બનાવે છે, એ શું છે? પરંપરાગત રીતે કહેવાતું કે એના સાર્વત્રિક ગુણધર્મો, જેમ કે માણસ હોવું અને એનું દ્રવ્ય, મેટર, એને વિશિષ્ટ બનાવે છે.
પણ સ્કોટ્સ કહે છે કે આ પૂરતું નથી.
બરાબર. સ્કોટ્સ કહે છે કે દરેક વ્યક્તિગત વસ્તુમાં, દરેક વ્યક્તિમાં એક અંતિમ હકારાત્મક ગુણધર્મ રહેલો છે, જેનો આપણું છે. એ એને સંપૂર્ણપણે અનન્ય બનાવે છે. એને બીજા કોઈ સાથે શેર ન કરી શકાય. સોક્રેટિસમાં જે સોક્રેટિસપણું છે, એ જ એને સોક્રેટિસ બનાવે છે, માત્ર એનું માણસ હોવું કે એના શરીરનું બંધારણ નહીં.
વાહ. એટલે દરેક વસ્તુની પોતાની એકદમ અંગત ઓળખ છે, જે એના સામાન્ય ગુણોથી પણ પર છે. આ તો વ્યક્તિગતતા અને ઓળખના આધુનિક વિચારો જેવું લાગે છે.
ચોક્કસપણે. સ્કોટ્સ અહીં વ્યક્તિના અનન્ય મૂલ્ય પર ભાર મૂકી રહ્યા છે. એકાર્થકતા બધી વસ્તુઓને હોવાના સ્તરે જોડે છે, તો હેક્સિટી દરેકને એ સ્તરે અનન્ય બનાવે છે.
ખૂબ સરસ. હવે વાત કરીએ ઈચ્છાશક્તિની પ્રાથમિકતાની, વોલન્ટરિઝમ. આ શું છે?
વોલન્ટરિઝમ એટલે ઈચ્છાશક્તિને બુદ્ધિ કરતાં પ્રાથમિક ગણવી. સ્કોટ્સ ફ્રાન્સિસ્કન પરંપરા મુજબ માનતા હતા કે ઈશ્વર અને મનુષ્ય બંનેના સ્વભાવમાં ઈચ્છાશક્તિ એટલે કે પ્રેમ, પસંદગી, સ્વતંત્રતા એ બુદ્ધિ કરતાં વધુ મૂળભૂત છે.
જ્યારે એક્વિનાસ અને ડોમિનિકન પરંપરા બુદ્ધિને પ્રાધાન્ય આપતા હતા.
હા, તેમના માટે ઈશ્વરનું મુખ્ય લક્ષણ એમની અનંત બુદ્ધિ હતી. સ્કોટ્સ માટે એ ઈશ્વરની અનંત, સ્વતંત્ર અને સર્વોપરી ઈચ્છાશક્તિ હતી.
આની નૈતિકતા પર શું અસર થાય? જો ઈચ્છાશક્તિ મુખ્ય હોય તો સારું ખરાબ કેવી રીતે નક્કી થાય?
સ્કોટ્સ માટે નૈતિકતાનો છેલ્લો આધાર ઈશ્વરની આજ્ઞા છે. કોઈ વસ્તુ સારી છે કારણ કે ઈશ્વરે તેને પસંદ કરી છે અને તેની આજ્ઞા આપી છે. એવું નથી કે વસ્તુ પોતે સારી છે એટલે ઈશ્વર તેને પસંદ કરે છે.
એટલે કેમ? ઈશ્વર જે ઈચ્છે તે સારું.
હા, એક રીતે. એમનું એક પ્રખ્યાત વાક્ય છે, ઈશ્વરની ઈચ્છા સારાનું કારણ છે અને તેથી ઈશ્વર જે કંઈ પણ ઈચ્છે છે તે સારું છે. આ ઈશ્વરની સંપૂર્ણ સ્વતંત્રતા પર ભાર મૂકે છે.
પણ આનાથી નૈતિકતા થોડી મનસ્વી ના બની જાય? જાણે ઈશ્વર કાલ સવારે કંઈક બીજું ઈચ્છે તો એ સારું બની જાય.
આ એક ટીકા થાય છે, ખરી. પણ સ્કોટસ એવું નહોતા કહેતા કે ઈશ્વર અતાર્કિક રીતે કંઈ પણ ઈચ્છે. એમની ઈચ્છા હંમેશા એમના શાણપણ અને પ્રેમ સાથે જોડાયેલી હોય છે. પણ અંતિમ સત્તા ઈચ્છાશક્તિની છે. માનવ સ્તરે આનો અર્થ થાય છે કે આપણી સ્વતંત્ર ઈચ્છા અને નૈતિક જવાબદારી ખૂબ મહત્વની છે.
સમજાયું. આ બધા વિચારોમાં એમની સૂક્ષ્મતા દેખાય છે, અને એવી જ સૂક્ષ્મતા એમના એક ખાસ તાર્કિક સાધનમાં છે, ઔપચારિક ભેદ, ફોર્મલ ડિસ્ટિંક્શન. આ થોડું સમજાવવું અઘરું લાગે છે.
હા, આ સ્કોટસની સિગ્નેચર મૂવ જેવું છે. એ સમજવા માટે પહેલા બે સામાન્ય ભેદ સમજીએ. એક છે વાસ્તવિક ભેદ, રિયલ ડિસ્ટિંક્શન, બે ખરેખર અલગ વસ્તુઓ વચ્ચે, જેમ કે આ ટેબલ અને આ ખુરશી.
ઓકે.
બીજો છે માત્ર માનસિક ભેદ, કન્સેપ્ચ્યુઅલ ડિસ્ટિંક્શન, જે ફક્ત આપણા મનમાં છે, જેમ કે સવાર અને દિવસનો પહેલો ભાગ. એ વાસ્તવમાં એક જ છે, પણ આપણે એને અલગ રીતે વિચારી શકીએ.
બરાબર. તો ઔપચારિક ભેદ આ બેની વચ્ચે ક્યાંક છે?
હા, ઔપચારિક ભેદ એક જ વસ્તુના બે અલગ અલગ વાસ્તવિક પાસાઓ, ફોર્મેલિટીઝ વચ્ચે હોય છે. આ પાસાઓ માત્ર આપણા મનની કલ્પના નથી, એટલે માનસિક ભેદથી વધુ છે, પણ એ એટલા અલગ પણ નથી કે એકબીજા વગર રહી શકે, એટલે વાસ્તવિક ભેદથી ઓછા છે.
ઉદાહરણ આપી શકો?
એમનો મુખ્ય ઉપયોગ ઈશ્વરના ગુણધર્મો સમજાવવામાં હતો, જેમ કે ઈશ્વરનું શાણપણ અને ઈશ્વરની શક્તિ. ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર કહે છે કે ઈશ્વર સંપૂર્ણપણે સરળ છે, એમનામાં ભાગ નથી. તો શું શાણપણ અને શક્તિ એમનામાં અલગ ભાગ છે? ના.
તો એ માત્ર આપણા વિચારવાના પ્રકાર છે?
ના, એનાથી વધુ. સ્કોટ્સ કહે છે કે શાણપણ અને શક્તિ વચ્ચે ઔપચારિક ભેદ છે. તેઓ ઈશ્વરના અસ્તિત્વના જ બે વાસ્તવિક પણ અભિન્ન પાસાઓ છે. તેઓ વાસ્તવિક રીતે અલગ નથી, પણ તાર્કિક રીતે એક પણ નથી. આ સૂક્ષ્મ ભેદથી તેઓ ઈશ્વરની સરળતા અને એમના ગુણોની વાસ્તવિકતા બંને જાળવી શક્યા.
ખરેખર ડોક્ટર સબટિલિસ નામ સાર્થક કરે છે, અને ધર્મશાસ્ત્રમાં એમનું બીજું મોટું પ્રદાન જે આજે પણ યાદ કરાય છે તે છે ઇમેક્યુલેટ કન્સેપ્શનની દલીલ.
મેરીની નિર્મળ ગર્ભાવસ્થા. એમના સમયમાં આ મુદ્દે બહુ ચર્ચા હતી. સમસ્યા એ હતી કે જો બધા મનુષ્યો મૂળ પાપ સાથે જન્મે છે, તો ઈસુની માતા મેરી કેવી રીતે પાપમુક્ત હોઈ શકે?
બરાબર.
સ્કોટ્સે બહુ સુંદર ઉકેલ આપ્યો. એમણે કહ્યું કે મેરીને પણ ઉદ્ધારની જરૂર હતી, પણ એમને પાપમાંથી બહાર કાઢ્યા નહોતા, પણ પાપમાં પડતા જ બચાવાયા હતા.
કેવી રીતે?
ખ્રિસ્તના ભવિષ્યના બલિદાનની યોગ્યતાઓના આધારે, એની અપેક્ષામાં. જાણે કે ખ્રિસ્તના ઉદ્ધાર કાર્યનું ફળ એમના માટે સમય પહેલા જ લાગુ પડ્યું.
ઓહ, એટલે ભવિષ્યના પુણ્યથી ભૂતકાળમાં રક્ષણ મળ્યું?
એકદમ. એમણે દલીલ કરી ઈશ્વર આમ કરવા સક્ષમ હતા. હા, ઈશ્વર આમ કરવા ઈચ્છતા હતા પોતાના પુત્રની માતા માટે. હા, તો એમણે કર્યું. આ દલીલ એટલી પ્રભાવશાળી નીવડી કે સદીઓ પછી કેથોલિક ચર્ચનો આ સત્તાવાર સિદ્ધાંત બન્યો.
એટલે સ્કોટ્સે એક્વિનાસ જેવા પુરોગામીઓથી ઘણા મુદ્દે જુદો માર્ગ લીધો. પછી આવ્યા વિલિયમ ઓફ ઓકમ. એમની સાથે સરખામણી કેવી રીતે થાય?
ઓકહામ પર સ્કોટસનો પ્રભાવ હતો, ખાસ કરીને એકાર્થકતા અને ઈશ્વરની સ્વતંત્રતાના વિચારો પર. ઓકહામે વિચારોને કદાચ વધુ તીવ્ર બનાવ્યા,
પણ અમુક બાબતોમાં અલગ પણ પડ્યા.
હા, ઓકહામને સ્કોટસની તત્વમીમાંસા થોડી વધુ પડતી જટિલ લાગી. પેલું હેક્સિડિટી અને ખાસ કરીને ઔપચારિક ભેદ ઓકહામને મંજૂર નહોતા. ઓકહામે સરળતા પર વધુ ભાર મૂક્યો, પેલી ઓકહામ્સ રેઝરવાળી વાત, અને તેઓ નામવાદ તરફ વધુ ઢળ્યા.
તો સ્કોટસનો વારસો કેવો રહ્યો? શું એમના ગયા પછી એમના વિચારો ચાલ્યા?
ચોક્કસ. સ્કોટિઝમ નામની એક આખી વિચારધારા ઊભી થઈ, ખાસ કરીને ફ્રાન્સિસ્કન સંઘમાં. એમના અનુયાયીઓ એમના વિચારોનો બચાવ કરતા અને એને વિકસાવતા. ઘણીવાર એક્વિનાસના અનુયાયીઓ એટલે કે થોમિસ્ટો સાથે બૌદ્ધિક ચર્ચાઓ થતી.
અને લાંબા ગાળે પુનરુજ્જીવન પછી?
પુનરુજ્જીવન કાળમાં સ્કોલાસ્ટિકવાદની ટીકા થઈ, એટલે સ્કોટિઝમ થોડું પાછળ હટ્યું, પણ પરોક્ષ પ્રભાવ રહ્યો. અને નવાઈની વાત એ છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં આધુનિક ફિલોસોફરોમાં સ્કોટસ પ્રત્યે ફરીથી રસ જાગ્યો છે.
એમ? કયા ક્ષેત્રોમાં?
ખાસ કરીને તત્વમીમાંસા, મોડલ લોજિક, વ્યક્તિગતતા, નૈતિકતાના પાયા જેવા વિષયોમાં. એમના સૂક્ષ્મ વિશ્લેષણો અને મૌલિક દલીલો આજે પણ પ્રસ્તુત ગણાય છે.
એમના કેટલાક મુખ્ય વિચારોને જો ટૂંકમાં કહેવા હોય અવતરણ રૂપે?
હા, જેમ કે એકાર્થકતા માટે કહી શકાય ઈશ્વર અને સૃષ્ટિના સંદર્ભમાં હોવાપણું એકાર્થક છે. વોલન્ટારિઝમ માટે ઈશ્વરની ઈચ્છા સારાનું કારણ છે, અને તેથી ઈશ્વર જે કંઈ પણ ઈચ્છે છે તે સારું છે.
અને પેલું મૂળભૂત ભેદ?
હોવાપણાનો અંતિમ ભેદ મર્યાદિત અને અમર્યાદિત વચ્ચે છે, અને હેક્સિટી માટે.
હેક્સિટી આપણો એક અસ્તિત્વને બીજા માટે અદલાબદલી ન કરી શકાય તેવું બનાવે છે.
એમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પણ છે, જેમ કે પેલી જીવતા દાટી દેવાની દંતકથા.
હા હા, એ બહુ પ્રચલિત છે, પણ એને કોઈ ઐતિહાસિક આધાર નથી. બિચારા, કદાચ એમનું મૃત્યુ એટલું અચાનક અને યુવાન વયે થયું કે લોકોને આવું લાગ્યું હશે.
અને પેલો ડન્સ શબ્દવાળો કિસ્સો, ઓહા, કેવી વક્રોક્તિ! ડન્સ એટલે મૂર્ખ, અને એ શબ્દ આવ્યો સ્કોટ્સના અનુયાયીઓ માટે વપરાતા ડન્સિસ પરથી. પુનરુજ્જીવનના માનવતાવાદીઓ જૂની સ્કોલસ્ટિક પદ્ધતિઓની મજાક ઉડાવવા આ શબ્દ વાપરતા.
બિચારા સ્કોટ્સ ઇતિહાસ પણ કેવી રમતો રમે છે એ પણ જાણવા જેવું છે કે એમને લખાણોની ઘણી બધી હસ્તપ્રતો સચવાઈ રહી છે.
સાચી વાત. સેન્ટ્રો મેન્યુસ્ક્રિપ્ટ્સ મળી છે જે બતાવે છે કે એમના સમયમાં એમના વિચારો કેટલા ઝડપથી ફેલાયા હશે અને કેટલા લોકપ્રિય થયા હશે. કોલોનમાં એમની કબર આજે પણ છે.
તો આખી ચર્ચાના અંતે જ્હોન ડન્સ સ્કોટ્સ વિશે શું કહી શકાય? એમનું મુખ્ય પ્રદાન શું?
ટૂંકમાં કહું તો સ્કોટ્સ એટલે અતુલ્ય બૌદ્ધિક સૂક્ષ્મતા, તર્કની પરાકાષ્ઠા, પ્રચલિત માન્યતાઓને પડકારવાની હિંમત, પછી ભલે એ એકાર્થકતા હોય કે ઈચ્છાશક્તિની પ્રાથમિકતા, અને સૌથી અગત્યનું દરેક વ્યક્તિ અને વસ્તુના અનન્ય આપણા પર ભાર. આ બધું મળીને એમને મધ્યયુગના સૌથી પ્રભાવશાળી અને મૌલિક ચિંતકોમાંના એક બનાવે છે.
અને આજના સંદર્ભમાં એમના વિચારોમાંથી શું શીખવા જેવું લાગે છે?
મને લાગે છે કે આજના ઝડપી યુગમાં જ્યાં આપણે બધું જ સરળ કરી દેવા માંગીએ છીએ, લોકોને કે વસ્તુઓને સહેલાઈથી લેબલ લગાવી દઈએ છીએ, ત્યાં સ્કોટ્સની હેક્સિટી યાદ અપાવે છે કે દરેક વ્યક્તિ, દરેક વસ્તુ અનન્ય છે, એનું પોતાનું આપણું છે.
અને એમની સૂક્ષ્મ ભેદ પારખવાની ક્ષમતા, શું આજે પણ જટિલ મુદ્દાઓને ઊંડાણથી સમજવા માટે આવી સૂક્ષ્મતા જરૂરી નથી?
બિલકુલ. સરળ જવાબો કદાચ આકર્ષક લાગે, પણ વાસ્તવિકતા ઘણીવાર જટિલ હોય છે. સ્કોટ્સ આપણને એ જટિલતાને સમજવા અને એના સૂક્ષ્મ ભેદોને માન આપતા શીખવે છે.
ખૂબ સરસ. આ ગહન ચર્ચા માટે આભાર.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.